તો ભગવાન આ સંસારનું પાલન કરી રહ્યા છે. અને તમે કહેતા હો નહીં અમે કમાઈએ છીએ, પણ કમાવાની બુદ્ધિ કોણ આપે છે? ગીતામાં ભગવાન કહે છે, ભૂમિ રાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એ અર્જુન, આ આઠ પ્રકારની જે પ્રકૃતિ છે મમ, મારી છે. સર્વસ્વ ચાહમ રિધિ સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં બેઠો બેઠો હું બુદ્ધિ આપું છું. જો ભગવાનની બુદ્ધિનું ફ્યુઝ બંધ કરી દે, ક્યાં કમાવા જશો? અમુકના બંધ કરી દીધા છે, ગાંડા પાગલ આંટા મારતા હોય ને, એના મેન ફ્યુઝ ભગવાન અંદર બેસીને બંધ કરી દીધા છે, એ કોઈ કામના ન રહે. ભગવાનની કેટલી કૃપા આપણી ઉપર છે, છતાંય આપણે ભગવાનને યાદ નથી કરતા, આપણે અહંકાર રાખીએ. તો આ સંસારને જન્મ દેવા વાળા ભગવાન, સંસારનું પાલન કરવા વાળા કૃષ્ણ છે, અને આ સંસારનો પ્રલય કરવા વાળા પણ કૃષ્ણ છે. તમે કહેશો પ્રલય તો શિવજી કરે છે. હા, શિવજી પ્રલય કરે છે, પણ કોની આજ્ઞાથી? હવે કોઈ ઓફિસનો માલિક હોય, એની અંડરમાં 10 એસોટર હોય, અને 10 એસોટર એક દિવસમાં 1000 કેરેટ એસોટ કરી નાખતા હોય, પણ જ્યારે ઉપર વાત થાય ત્યારે એસોટરનું નામ ન લેવાય, એ ફલાણા ભાઈ આટલો માલ ફેરવી નાખે છે, કારણ કે માલિકની અંડરમાં એસોટર છે. એમ શિવજી જે છે, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પ્રલય કરે છે. અલ્ટિમેટ આ પ્રલય ભગવાન કૃષ્ણના આદેશથી થાય છે. સંસારનું પાલન સર્જન પ્રલય કરવા વાળા ભગવાન કૃષ્ણ છે. વેદ વ્યાસજી કહે છે, જન્માદસ્ય જન્મ આદિ અસ્ય કૃષ્ણમ ઇતિ. ત્યારબાદ એ જન્મ આપીને ભગવાન છોડી નથી દેતા. યતોન્વ આદિ ઇતરત, ભગવાન જેટલા જેટલા જીવોને જન્મ આપે, આ બધા જીવો વિશે ભગવાન જાણે છે. તમે વિચાર કરો, સંસારમાં કેટલા જીવ હશે, કરોડોની વસ્તી, અને આ તો ખાલી મનુષ્ય, બાકી મનુષ્ય કરતા 1000 ગણા વધારે અન્ય અન્ય જીવોની સંખ્યા છે. વેદવ્યાસજી કહે છે, ભગવાન બધા જીવોનું ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણે છે. ભગવાન એ જાણે છે કે આ કોને પાડવાનો પ્લાન કરી રહ્યો છે. ભગવાન બધા વિશે જાણે છે. અને આપણે આ સંસારમાં અમુક લોકો કહેતા હોય કે હું ભગવાન, ભગવાન રૂપે એને પૂજે, પણ આપણે આપણી વિશે નથી જાણતા. પરમ દિવસે બપોરે કયું શાક ખાધું કોને યાદ છે? 3 દિવસ પહેલાનું યાદ ન હોય, આપણી જીવનની વસ્તુ જો યાદ ન હોય તો સંસારનું તો કેવી રીતે જાણી શકીએ? પણ ભગવાન વેદાહમ સમતિતાની વર્તમાનાની અર્જુન, એ અર્જુન હું એકલો છું, અને એકલો થઈ પણ આ સંસારના બધા લોકોના ભૂત ભવિષ્ય વર્તમાનને જાણું છું. પણ હે અર્જુન, દુઃખની વાત એ છે કે આ સંસારના બધા મનુષ્યો મળીને મુજે એક કૃષ્ણ વિશે નથી જાણી શકતા, નથી જાણી શકતા. ભગવાન બધા જીવોના મનોભાવને જાણે, અને એટલું જ નહીં, સ્વરાટ વેદવ્યાસજી કહે છે, કૃષ્ણ કેવા છે? સ્વતંત્ર છે, અને આપણે પરતંત્ર છીએ. કાલ તમે જોયું ને કેટલો પ્લાન, કેટલો ઉત્સાહ, બધું પૈસા ધન બધું સાધન સામગ્રી આપણી પાસે હોવા છતાં આપણે અહીંયા કથા ન કરી શક્યા. તો આપણે સ્વતંત્ર છીએ કે પરતંત્ર? પણ ભગવાન સ્વતંત્ર છે. ભગવાન ગમે ત્યારે જે કરવું હોય તે કરી શકે. ભગવાનને આ પ્રકૃતિના નિયમો બાંધી ન શકે. આપણે પરતંત્ર છીએ. અમુક લોકો કહેતા હું સ્વતંત્ર, સ્વાતંત્ર દિન દિવસ મનાવે, હમારા ભારત સ્વતંત્ર હૈ, સ્વતંત્ર હૈ. શું ખાક સ્વતંત્ર છે? તમે કેટલા બંધાયેલા છો તમે ક્યારે બેસીને વિચાર કર્યો? કેટલા બંધન છે આપણી ઉપર? હાલો ગણવા માંડો વેઠેથી. સૌથી પહેલા આ આત્મા ઉપર, આપણે બધા આત્મા છે, આત્મા ઉપર મનનું બંધન, એ મન ઉપર બુદ્ધિનું બંધન, અહંકારનું બંધન, આ પંચ મહાભૂતથી બનેલા શરીરનું બંધન, એ જન્મ લીધા પછી માતાનું બંધન, પિતાના કર્તવ્યનું બંધન, પત્નીનું બંધન, પુત્રનું બંધન, સમાજનું બંધન, દેશનું બંધન, કામનું, ક્રોધનું, લોભ, મોહ, મદ, માશ્ચર્ય, એકથી એક બંધન, રોગનું બંધન. આ રોગ એક બંધન છે. તમે ગમે એટલા પૈસા વાળા હો, એ રોગ આવવાનો હોય તો આવી જાય. રોગનું બંધન, ગઢપણનું બંધન. કોણ ચાહે છે કે હું વૃદ્ધ થઈ જાઉં? કોઈ નથી ચાહતું. પણ એ ગઢપણ આવવાનું. આપણે ઘણા પ્રયાસ કરીએ, આપણી ઉંમર છુપાવવાના ઘણા પ્રયાસ. વાળ સફેદ થઈ જાય તો કાળા કરાવી નાખી, કાયાકલ્પ કરાવે. પણ એ ગમે એટલા કાળા કરાવો, એ એક દિવસ આવી જવાનું. બંધન છે, અનેક અનેક બંધન. આ એક એક બંધન બહુ મોટા મોટા બંધન છે. માણસ ગમે એટલો મોટો હોય, પણ પત્નીનું બંધન એટલે ન છૂટી શકે. ગમે એટલો હા લગ્ન પહેલા આમ ફરતા હોય સિંહની જેમ, શેરની જેમ આટા મારતા હોય, પણ લગ્ન થઈ જાય પછી ઉંદર. એકવાર એક જંગલમાં એક સિંહના લગ્ન હતા. ભાઈ આપણે મનુષ્ય કરે તો પ્રાણીઓ કરે ને, એમાં એ જંગલનો રાજા હાવજ સિંહના લગ્ન હતા. અને આખા જંગલમાં કંકોત્રી આપી પશુઓના બધા સમાજને, હરણને, સસલાને, હાથીને, અને બધા એને કીધું સૌ પરિવાર આવવાનું છે. હવે જો લગ્નમાં ન જાય તો સિંહના લગ્ન મારી નાખે આપણને. બધાય સહ પરિવાર સિંહના લગ્નમાં જતા હતા. જતા જતા એક ઉંદર દરમાં બેઠો હતો. બીજો ઉંદર એને જોઈ ગયો. એટલે મૂષક મહાશય, ઉંદર મહારાજ, તમે કેમ ઘરે બેઠા છો? આખું જંગલી હાવજના લગ્નમાં જઈ રહ્યું છે. ઉંદર કે આપણે નથી આવવું. એ કે તને ખબર નથી, આ જંગલનો રાજા સિંહના લગ્ન છે. તને ખબર નથી, જો એને ખબર પડશે તું નથી આવ્યો તો તને મારી નાખશે. કે આપણને કોઈ ટેન્શન નથી, લગ્ન પેલા હું સિંહ હતો. પણ લગ્ન પછી જો ઉંદર થઈને બેસી ગયો છે ને, એમ પછી કઈ નહીં કરી શકી. વાત પણ સાચી છે. ગમે એટલો વ્યક્તિ ઓફિસમાં ઓર્ડર કરતો હોય, કેટલાની હવાર ત્યાં સુધીમાં ખીજાઈ ચુક્યો હોય, પણ ઘરે આવે એટલે પાણી પાણી. એને ખબર હોય કે ઘરે દુઃખ મળવાનું છે. એ ઘરે ચિંતા, ઉપાધિ, ટેન્શન. પણ એ પત્ની ઘરેથી રસ્સી ફેંક્યો અને પછી ધીમે 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 ખેંચી લે. આ છે બંધન. ખબર છે દુઃખ છે, છતાં પણ છોડી ન શકે. અનેક અનેક બંધન. આપણે જીવ પરતંત્ર છે, પણ ભગવાન સ્વતંત્ર છે. આ સંસારમાં આપણા સૌથી પ્રિય વ્યક્તિ કદાચ મરી ગયા હોય. તમે ગમે એટલા સારા ડોક્ટરને બનાવો, બોલાવો, તમે ગમે એટલા જ્ઞાની હો, આખી દુનિયા મળીને પણ એ મરેલા વ્યક્તિને જીવતો ન કરી શકે. કારણ કે આપણે પરતંત્ર છીએ. પણ કદાચ ગમે એવો વ્યક્તિ મરી ગયો હોય, ભગવાન શ્રી કૃષ્ણ જો ચાહે તો એ મરેલાને પણ જીવતા કરી દે. ભાગવતમાં અનેક કથાઓ. કૃષ્ણ જ્યારે સાંદિપની મુનિના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા, 64 દિવસમાં 64 કળા, એ આપણી જેમ નહીં, એક એક ધોરણમાં 10-10 વર્ષ. આખા ગામ મારે ભણી ચૂક્યા હોય અમુક તો, કારણ કે બાકી બધા વિદ્યાર્થી તો બદલતા રહે, આ એક ને એક ધોરણમાં. પણ એ ભગવાન શ્રી કૃષ્ણ સાંદિપની મુનિના આશ્રમમાં 64 દિવસ રહ્યા. 64 દિવસમાં 64 કળા શીખી લીધી. અને 65મા દિવસે જ્યારે મથુરા પાછા ફરતા હતા, ગુરુજીને પ્રણામ કરી કીધું, ગુરુજી ગુરુ દક્ષિણામાં શું જોઈએ છે? સાંદિપની મુનિએ તો કાંઈ ને માંગ્યું, પણ માતાનો સ્વભાવ છે ને. સાંદિપની મુનિની પત્નીએ કીધું કે હે કૃષ્ણ, જો તમારે દેવું જ હોય તો અમારો પુત્ર પિકનિકમાં ગયો હતો અને રમતા રમતા સમુદ્રમાં ડૂબી ગયો. એ પિકનિકમાં ગયો પછી પાછો નથી આવ્યો. તમારે જો ગુરુ દક્ષિણામાં દેવું હોય તો અમારો મરેલો પુત્ર પાછો લાવી દો. હવે આપણને કોઈ આવું કીધું હોય તો આપણે કરી શકીએ? મરેલા પુત્રની તો વાત દૂર. આપણા પુત્રને, આપણા પોતાના પુત્રને જે પ્રાણથી પણ વાલો હોય એને કદાચ 104 ડિગ્રી તાવ હોય, પણ એમાંથી 1 ડિગ્રી આપણે ન લઈ શકીએ. એ ગમે એટલી નજર ઉતારીને ગમે એ કરે, પણ મને યાદ છે હું નાનો હતો ને, ક્યારેક નજર લાગી જતી, તાવ આવતો તો અમારા બાજુમાં એક બહુ મોટી ઉંમરના બા રહેતા હતા. એ ગમે ત્યારે મને તાવ આવે ને તો ઘરે આવે, પાણી લઈ મારી ઉપર આમ ઉતારે ને પછી એ પી જાય. એમ થોડી કઈ ડિગ્રી ઓછી થઈ જાય છે. એ તો જેના કર્મમાં હોય ને ભોગવવાનું રહ્યું, પણ છતાં એક ભાવ છે, હોવું જોઈએ. મરેલા પુત્રને કોણ જીવતો કરી શકે? પણ કૃષ્ણ, કૃષ્ણે કીધું કોઈ વાંધો નહીં. એ કૃષ્ણ અને દાઉજી ભાઈ નીકળ્યા, સૌથી પહેલા સમુદ્ર પાસે ગયા અને વિચાર કર્યો કે સમુદ્રમાં શંખચૂડ નામનો અસુર છે, કદાચ એને માર્યો હોય. શંખચૂડ એ પંચજન્ય નામક અસુર સાથે યુદ્ધ થયું, પંચજન્ય અસુરને મારી નાખ્યો, પણ ત્યાં ગુરુજીનો પુત્ર ન મળ્યો. પુત્ર તો ન મળ્યો પણ શંખ મળ્યો, ભગવાન શ્રી કૃષ્ણએ રાખી લીધો. ભગવાન વિચાર કરે કે સમુદ્રમાં નથી, આ દુનિયામાં કાંઈ નથી, તો આ હશે ક્યાં? ત્યારે કૃષ્ણને થયું કે આ સંસારમાં કોઈ વ્યક્તિ મરે, કાતોક તો નરકમાં જાય અને કાતોક તો ભગવાનના મારા ધામમાં આવે. મારા ધામમાં નથી, પૃથ્વી ઉપર નથી, તો નિશ્ચિત આ યમરાજજીના ઘરે હશે. ભગવાન શ્રી કૃષ્ણ રાતોરાત યમરાજજી પાસે ગયા અને રાતે 2 વાગે ભગવાન શ્રી કૃષ્ણે યમરાજજીના દરબારમાં બેલ માર્યો. કલ્પના કરો મિત્રો, એ દ્રશ્ય કેવું હશે? આપણે રાતે શાંતિથી સૂતા હોય અને માનો અચાનક 2 વાગે બેલ વાગે ને ઓલી અડધી લુંગી પહેરી નો પહેરી ગાંઠ મારીને આપણે દરવાજો આંખ્યું ચોળતા ચોળતા ખોલે, યમરાજજી દરવાજો ખોલ્યો, કોણ? કૃષ્ણ. તો લુંગી બરાબર કરી લીધી. કેમ અત્યારે પ્રભુ આવ્યા છો? કીધું મારા ગુરુજીનો પુત્ર અહીંયા આવ્યો છે? યમરાજજી કે હા. કીધું અમે એને લેવા માટે આવ્યા છીએ. યમરાજજી કે પણ એના કર્મમાં આટલું જ જીવન લખ્યું હતું એટલે એનું મૃત્યુ થઈ ગયું. કૃષ્ણે કીધું એના કર્મમાં જે લખ્યું હોય આ કૃષ્ણ માંગી રહ્યો છે, આ કૃષ્ણનો આદેશ છે, એટલે એ પુત્ર તમે મને પાછો આપો. ભાગવતમાં લખ્યું છે, સુખદેવ ગોસ્વામી કહે છે, યમરાજજીએ કીધું કે હે કૃષ્ણ, યદ્યપિ આ સાંદિપની મુનિના પુત્રના કર્મમાં મૃત્યુ લખ્યું છે, પણ તમે એને લેવા માટે આવ્યા છો માટે હું એ પુત્રને તમને પાછો આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ એ પુત્રનો હાથ પકડી સાંદિપની મુનિ પાસે લાવ્યા અને પાછો પ્રદાન કર્યો, જીવન દાન દીધું, મરેલા પુત્રને જીવિત કરી દીધો. આ ભગવાન કરી શકે. ભગવાનમાં શક્તિ, સ્વતંત્ર છે ભગવાન, અને સ્વતંત્ર સાથે સાથે પરમ જ્ઞાની છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, આદિ કવિ બ્રહ્માજીને ભગવાન શ્રી કૃષ્ણએ સમસ્ત વેદોનો સાર રૂપી જ્ઞાન પ્રદાન કર્યું. હવે જો ભગવાનને જ્ઞાન દેવું હોય ને તો એમાં ક ખ ગ ન શીખડાવવું પડે. ભગવાનની જો કૃપા થઈ જાય તો એ જ્ઞાન 1 સેકન્ડમાં મળી જાય, એટલે બહુ આંખ્યું ન ફોડવી, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અમુક લોકો કહેતા હોય ને કે અમારા છોકરાને આશીર્વાદ આપવા, ભણવામાં બહુ ઠોઠ છે, ભણતો નથી, ધ્યાન દેતો નથી. તો અમે એટલું જ કહીએ, એને ભગવાનના નામની 2 માળા કરાવો. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ બુદ્ધિ છે ને એ આપવા વાળો હું છું, અને તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જો તમે સતત મારી ભક્તિ કરશો તો દદામી બુદ્ધિ યોગમ, બુદ્ધિ હું તમને આપીશ, બુદ્ધિ આપવા વાળો હું છું, ભગવાન બુદ્ધિ આપે. તો એ ભગવાન બ્રહ્માજીને જ્ઞાન દીધું, અને જ્ઞાન કેવી રીતે, એ બ્રહ્માજી જ્યારે પ્રકટ થયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે વાંસળી વગાડી, અને વાંસળીનું જ્ઞાન 2 મિનિટમાં બ્રહ્માજીના હૃદયમાં, તેને બ્રહ્મ રીધા, બ્રહ્મના હૃદયમાં ડાયરેક્ટ જ્ઞાન. હવે અત્યારે આ સમજવું મુશ્કેલ નથી, કારણ કે કોમ્પ્યુટરમાં કોઈ વસ્તુ ફાઇલને કોપી કરી લે અને પછી મેમરી કાર્ડમાં પેસ્ટ કરી દે, વાર કેટલી લાગે, 1 મિનિટમાં તો બધું અહીંથી અહીંયા. એમ ભગવાને જેટલું જ્ઞાન હતું એ કોપી કરી બ્રહ્માજીના હૃદયમાં પેસ્ટ કરી દીધું. બ્રહ્માજીને જ્ઞાન આપવા વાળા કૃષ્ણ, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્રતિ સર્ગો મૃષા. અને એ જ ભગવાને આ ભૌતિક સંસારનું નિર્માણ, અને આ ભૌતિક સંસારની જે માયા છે એ માયાને પ્રકટ કરવા વાળા કૃષ્ણ, આ માયા છે જે છે એ કૃષ્ણની શક્તિ, પણ એ કૃષ્ણ ક્યારેય માયાથી પ્રભાવિત નથી થતા. પદ્મપત્ર ઇવામ ભસા, જેમ કમળ કાદવમાં રહેતું હોય પણ એ કમળ કાદવથી ક્યારેય પ્રભાવિત ન થાય, એમ ભગવાન આ માયા કૃષ્ણની શક્તિ છે પણ કૃષ્ણ ક્યારેય માયાથી પ્રભાવિત નથી થતા. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ઉદાહરણ આપતા કહે છે, કૃષ્ણ સૂર્ય સમ, કૃષ્ણ જે છે સૂર્ય સમાન છે, અને માયા હય અંધકાર, અને માયા અંધકાર સમાન. તમે જોયું હશે આ સંસારમાં અંધકાર હી અંધકાર, પણ જ્યારે સૂર્ય ઉદય થાય ને ત્યારે એ અંધકાર દૂર થઈ જાય. સૂર્ય હજી બહાર નથી નીકળ્યો, સૂર્યના કિરણો જો પ્રસ્ફુટિત થાય એ કિરણો દ્વારા અંધકાર નષ્ટ થઈ જાય. જ્યાં કૃષ્ણ તાહાર નહીં માયાર અધિકાર, જ્યાં કૃષ્ણ હોય ત્યાં ક્યારેય માયા નથી હોતી. ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યાં ક્યારેય માયા નથી હોતી, અને ભક્તો કૃષ્ણ અને કૃષ્ણના નામમાં કોઈ અંતર નથી. માટે જ્યાં કૃષ્ણનું નામ હોય ત્યાં પણ ક્યારેય માયા હોતી નથી. માટે સદૈવ નિરંતર આપણે કૃષ્ણનું નામ લેતું રહેવું જોઈએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે,
હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે,
હરે કૃષ્ણા, હરે
કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, કૃષ્ણા હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે.
વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણ વિશે અનેક અનેક વાતો કહી રહ્યા છે. એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કેવી છે, વેદવ્યાસજી કહે છે, મુહ્યંતિ યત સૂરય, કૃષ્ણ એવી એવી લીલા કરે મોટા મોટા સુરા દેવતા પણ કૃષ્ણની લીલાને સમજી નથી શકતા. હવે જો દેવતાઓ ન સમજી શકતા હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ. બ્રહ્માજી જેવા બ્રહ્માજી કૃષ્ણને ન સમજી શક્યા. એ વૃંદાવનમાં ભોજન કરતા કરતા કૃષ્ણને જોવા માટે આવ્યા હતા, ન સમજી શક્યા. એ 33 કરોડ દેવી દેવતાઓના રાજા ઇન્દ્ર પણ કૃષ્ણની લીલાને ન સમજી શક્યા. ગોવર્ધન પર્વત ધારણ કરવો પડ્યો. ભગવાનની લીલા અદભુત. અને ભગવાન કોણ છે, કે છે સત્યમ. કૃષ્ણ જે છે પરમ સત્ય. આ સંસારમાં સત્ય કોઈ હોય તો એકમાત્ર કૃષ્ણ છે, બાકી બધું અસત્ય છે. મહાભારતમાં પણ વેદવ્યાસજી લખે છે, સત્યે પ્રતિષ્ઠિત કૃષ્ણ, કૃષ્ણ સત્યે પ્રતિષ્ઠિત. સત્યમાં કૃષ્ણ છે અને કૃષ્ણમાં સત્ય છે, માટે સત્ય ના પણ સત્ય કોઈ હોય તો એ એકમાત્ર કૃષ્ણ છે. એકવાર શિવજીને પાર્વતીએ પૂછ્યું, પ્રભુ આ સંસારમાં લોકો ફલાણા બાઈ સત્ય, ફલાણા બાપુ સત્ય, આ સત્ય, આ સત્ય. સંસારમાં સત્ય શું છે? ત્યારે શિવજી એમની પત્નીને કહે છે કે હે ઉમા, ઉમા કહું અનુભવ મેં અપના, હું મારો અનુભવ તને કહી રહ્યો છું. ઉમા કહું અનુભવ મેં અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ સંસારમાં સત્ય એકમાત્ર હરિ ભગવાન કૃષ્ણ છે અને બાકી બધું સ્વપ્ન. આ જે કાંઈ પણ જોઈ રહ્યા છે સ્વપ્નવત્, એ રાતે આપણે સ્વપ્ન જોઈએ એ એક બે કે પાંચ કલાકનું હોય, અને આજે દુનિયામાં જોઈ રહ્યા છે એ 50, 100 કે 500 વર્ષનું સ્વપ્ન, બાકી છે તો સ્વપ્ન. સત્ય એકમાત્ર કૃષ્ણ અને કૃષ્ણની ભક્તિ છે. સત્યમ પરમ ધીમહિ, આવા સત્ય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. વેદવ્યાસજી ધ્યાન કરે છે કૃષ્ણ. વાસ્તવમાં ધ્યાન કરવા લાયક કોઈ હોય તો એકમાત્ર કૃષ્ણ. અમુક લોકો કહેતા હોય ફલાણાનું ધ્યાન કરો, ફલાણાનું ધ્યાન કરો. તમને એક સત્ય વાત કહું, અમારા ગુરુ મહારાજ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ જે વૃંદાવનમાં સ્થિત, એ જ્યારે એમના ગામમાં, એ જ્યારે 5 વર્ષના હતા ત્યારે એના ગામમાં એક ગુરુજી આવ્યા, અને ગુરુજી ગામમાં આવ્યા તો બધા એમની પાસે દીક્ષા લેવા આવી ગયા. તો આમને વિચાર આવ્યો કે ચલો હું પણ જઈને જોઉં કેવા છે ગુરુજી. તમારા ગુરુ મહારાજ 5 વર્ષના હતા, ત્યાં ગયા અને એ પણ બેસી ગયા, અને ગુરુજી બધાને દીક્ષા આપતા હતા. સાથે સાથે આમને પણ કીધું કે તમે પણ દીક્ષા લઈ લો. કીધું મારે દીક્ષા નથી લેવી. કેમ? દીક્ષા લઈને શું કરવાનું? કીધું તમે દીક્ષા લઈ લો, દીક્ષા લઈને તમારે ખાલી મારું ધ્યાન કરવાનું. ત્યારે હજારોની વચ્ચે અમારા ગુરુ મહારાજ ઉભા થયા અને કીધું કે ગુરુજી તમારું ધ્યાન કરવાનું, હવે તમારી કઈ મુદ્રાનું ધ્યાન કરું? તમે ખેની ખાઓ છો ઈ કે ગાંજો પીવો છો ઈ? અરે ગુરુ મહારાજ કહેતા હતા કે મને ખબર હતી કે આ ગાંજો પીવે છે, ખેની ખાય છે, હવે ગુરુજીમાં કઈ ઠેકાણા હોય નહીં, ઈ વ્યસનથી મુક્ત ન હોય. અને એવા ગુરુનું ધ્યાન કરવાથી શું ભગવાન મળે? ક્યારેય નહીં. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. એકવાર દિલ્હીમાં આવા ગુરુજી આવ્યા, હજારો લોકો બેઠા હતા. કીધું મારું ધ્યાન કરો, મારું નામ લ્યો, તમને ભગવાનનું ધામ મળી જશે. તે ચેલા હોય ને, અમારા મુંબઈથી એક વ્યક્તિ ગયા હતા, ગુરુજીને કીધું પ્રણામ ગુરુજી, આશીર્વાદ આપો. કીધું બચ્ચા કલ સે મેરા ધ્યાન કરના, મેરા નામ લેના, તુજે વૈકુંઠ મિલ જાયેગા. તે મુંબઈના માણસો બુદ્ધિમાન બહુ હોય. એને કીધું ગુરુજી વૈકુંઠ મિલ જાયેગા? ગુરુજી મેં તો આપકે ઉપર ઇતના ખુશ હું, હું તમારી ઉપર એટલો ખુશ છું, આ આખું મહારાષ્ટ્ર તમને દાનમાં આપ્યું. ગુરુ કે હાલી હું નીકળો છું, આ મહારાષ્ટ્ર તારા બાપાનું છે? તે શિષ્ય એટલું જ કીધું તો શું ગુરુજી વૈકુંઠ તમારા બાપાનું છે? અરે વૈકુંઠ, વૈકુંઠ પતિ ભગવાન કૃષ્ણનું છે, અને વૈકુંઠનું પ્રાપ્ત કરવા માટે કૃષ્ણનું નામ લેવું જોઈએ. કૃષ્ણનું નામ લેવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય. તો ભગવાન પરમ સત્ય છે, અને આવા પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અમુક લોકો કહેતા હોય જ્યોતિનું ધ્યાન કરો. અમુક જ્યોતિ દેખાય ન દેખાય, તમારે જ્યોતિનું ધ્યાન કરવું હોય તો 1000 વોલ્ટના ફોકસનું ધ્યાન કરો ને, આમાં બેસી જાઓ, શું મળશે? ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. કૃષ્ણ ધ્યાન કરવા લાયક, અને કૃષ્ણનું ધ્યાન કરવામાં મહેનત નથી. અરે એટલા સુંદર છે હમારે પ્રભુ, હમારે ઈશ્વર ઇતને સુંદર હૈ, એક બાર ભી ઉનકે ઉપર નજર ચલી ગઈ તો વો નજર હટતી નહીં હૈ. ઇતને સુંદર હૈ, એક બાર દેખ કર તો દેખી. એક વાર દક્ષિણ ભારતમાં એક વ્યક્તિ રૂપનો પૂજારી, એની પત્ની એટલી સુંદર, રાત દિવસ એની પત્ની સામે જોયા કરે. આજના પ્રેમી પંખીડાઓ ગાર્ડનમાં કે અમુક જગ્યાએ ફરવા જાય ને તો એકબીજા સામે બસ જોજો કરે, અને એટલો આનંદ આવતો હોય કે એમાં ભૂખ ન લાગે, તરસ ન લાગે. એમાં રૂપનો પૂજારી એની પત્ની સામે જોજો કરે, એની પત્ની ઘરેથી બહાર નીકળે તો છત્રી લઈને ઊંધો ઊંધો હાલે, કેટલાને ઠેબે ચડાવતો જાય, પડતો જાય, વાગે, ઠેસ આવે, પણ એ રૂપને જોવે. એકવાર એમની પત્ની દક્ષિણ ભારતમાં ભગવાન વિષ્ણુનું બહુ સુંદર મંદિર છે, બહુ સુંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ છે, બહુ લાંબી. હું અનેક ભારતમાં અનેક તીર્થયાત્રામાં અનેક જગ્યાએ અમે લોકો ગયા છીએ, પણ એ રંગનાથ મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુની જે મૂર્તિ અને એમની જે આરતી છે, અદ્ભુત આરતી. એકવાર એ સ્ત્રી મંદિરમાં જઈ રહી હતી ને આ છત્રી લઈને ઊંધો ઊંધો ચાલતો હતો પાછા પગે, તો એ મંદિરના પૂજારીએ જોયું કે આ ઊંધો ઊંધો ચાલે છે, અવળો અવળો ચાલે છે, કેટલા એને પાડતો જાય છે. એ પૂજારીએ એ વ્યક્તિને પૂછ્યું કે તમે આમ ઊંધા પગે કેમ ચાલો છો? ત્યારે એ વ્યક્તિએ કીધું, હું રૂપનો પૂજારી છું, મને મારી પત્નીનું રૂપ બહુ ગમે છે, અને એટલું રૂપ ગમે છે કે એક સેકન્ડ પણ એને જોયા વગર હું રહી નથી શકતો. ત્યારે એ પૂજારીએ કીધું કે જો હું તમને તમારી પત્ની કરતા સારું રૂપ બતાવી દઉં તો કે પત્નીને છોડીને હું એને જોઈશ? હું તો રૂપનો પૂજારી, મારે તો રૂપ જોઈએ. ત્યારે પૂજારી એ વ્યક્તિને ભગવાન પાસે લઈ ગયા, અને પૂજારી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે, પ્રભુ તમે અનેક લોકો ઉપર કૃપા કરી છે, આજે આ બદ્ધ જીવ ઉપર કૃપા કરો, તમારું મોહિની સ્વરૂપ આને દેખાડી દો. ભગવાન શ્રી કૃષ્ણ આમ તો સુંદર છે જ, અને જ્યારે મોહિની રૂપ ધારણ કરે ત્યારે તો અદ્ભુત સુંદર. એ ભગવાને પોતાનું મોહિની સ્વરૂપ બતાવ્યું. અમુક કાલનો ઇતિહાસ, આ 15-20 વર્ષ પહેલાની વાત છે, સત્ય ઘટના. એ રૂપના પૂજારીએ જ્યારે ભગવાનનું રૂપ જોયું, અને ભગવાનનું આટલું અદ્ભુત સુંદર રૂપ, જે પોતાની પત્નીમાં આસક્ત હતો, એ ભગવાનના મંદિરમાં બેસી ગયો. પત્નીએ કીધું, ચલો હવે ઘરે નથી જવું, કીધું તું ઘરે જા, હું અહીંયા જ રહીશ. એ દિવસથી મંદિરમાં બેસી ગયો. ભગવાનની સુંદરતા, અદ્ભુત સુંદર. ધ્યાન કરવા લાયક કોઈ હોય તો એકમાત્ર કૃષ્ણ છે. કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. વેદવ્યાસજી ભાગવતના પ્રારંભમાં લખે છે, સત્યમ પરમ ધીમહી, એ પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણનું હું ધ્યાન કરું છું. ત્યારબાદ ભાગવતના વિષય વસ્તુનું વર્ણન કરે, ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમૌ નિર્મત્સરાણામ સતામ. આ ભાગવત કપટ ધર્મથી મુક્ત છે. બીજા શબ્દમાં, જે લોકોના હૃદયમાં કપટ છે એ ક્યારે પણ ભાગવત સમજી નહીં શકે. ભાગવત સમજવા માટે કપટથી મુક્ત થવું જોઈએ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેશ્વર સદ્યો હિ અવરુધ્યતે તકૃતિભિ. ભાગવતની મહિમા સંભળાવતા કહે છે કે જે લોકો ભાગવત સાંભળે એનો ઉદ્ધાર નિશ્ચિત છે, પણ જે લોકો ભાગવત સાંભળવાની ઈચ્છા માત્ર કરી લે, ભાગવત સાંભળ્યું નથી, હજી ભાગવતમાં જ્ઞાન નથી, ઘરે બેઠા બેઠા વિચાર કરે કે કાલે હું જઈને ભાગવત સાંભળીશ, એ વિચાર કરવા માત્રથી ભગવાન એના હૃદયમાં સ્થિત થઈ જાય. સદ્ય હિ અવરુદ્ધ તે તકૃતિભિ સુશ્રુષ્યભિ તત્ક્ષણાત. વેદવ્યાસજી કહે છે, તત્ક્ષણ, ઈજ ક્ષણે, ઈજ પળે ભગવાન એના હૃદયમાં સ્ફુરિત થાય છે, પ્રકટ થઈ જાય, ભાગવત સાંભળવાની ઈચ્છા કરવા માત્ર. અને જોઈ શ્રદ્ધા અને પ્રેમથી ભાગવતને સાંભળી લે, પછી તો એમાં કોઈ સંશય નથી કે ભગવાન એને માને છે. ભાગવતની અદ્ભુત મહિમા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, કે છે આ ભાગવત સમસ્ત વેદ પુરાણ ઉપનિષદનું એક પાકેલું ફળ છે. ભાગવતની ઉપમા ફળ સાથે, ફળ બહુ મધુર લાગે. અને કે છે, નિગમ કલ્પતરો, આ ફળ ઉપરથી આવ્યું છે, પરંપરામાં ભગવાન શ્રી નારાયણે બ્રહ્માજીને, બ્રહ્માએ નારદને, નારદે વેદવ્યાસજીને, પરંપરા. ફળ જો વૃક્ષમાંથી ડાયરેક્ટ નીચે પડે તો એમાં માટી ધૂળ લાગી જાય, પણ જો કોઈ તોડવા વાળું હોય તો એમાં માટી કે ધૂળ ના લાગે. પરંપરાથી આવ્યું છે, આમાં કોઈ માટી કે ધૂળ નથી, અર્થાત ત્યાજ્ય વસ્તુ નથી. અને એમાં પણ પાકેલું ગલિતમ ફલમ, ફળ મીઠું હોય, કેરીને જ લઈ લો ને, પણ કેરી કાચી હોય ને તો ખાટી લાગે, પણ પાકેલી કેરી બહુ મધુર લાગે. ભાગવત મધુર, અને ઈ ભાગવતને સુખરૂપી સુખદેવ ગોસ્વામીએ સ્પર્શ કર્યું ત્યારે તો આ ભાગવત મધુરાતી મધુર થઈ ગયું. કહાવત છે ને કે જે ફળને પોપટ ખાઈ લે, પોપટની ચાંચ લાગી ગઈ હોય, એ ફળ બહુ મીઠું હોય, એમ સુખરૂપી પોપટે આ ભાગવતને પોતાના મુખેથી સ્પર્શ કર્યું ત્યારે તો આ ભાગવત મધુરાતી મધુર થઈ ગયું. એટલા માટે વેદવ્યાસજી કે છે, પીબત ભાગવતમ, આ ભાગવતને પીવો. વાસ્તવમાં આ ભાગવતને પીવાનું છે, ખાવાનું નથી. આ સંસારના અન્ય જેટલા પણ સાધનો છે ને, યજ્ઞ, દાન, તપસ્યા, ધ્યાન, આ બધા સાધવોમાં કષ્ટ છે, પણ ભાગવત જે છે એ સાંભળવામાં કોઈ કષ્ટ નહીં. એટલે અન્ય સાધનોને ખાવાની બરાબર ખાવાની તુલના આપી અને ભાગવતને પીવાની તુલના આપી. ખાવામાં કષ્ટ થાય, તમને રોટલી, શાક, દાળ, ભાત આપ્યા હોય, તમને ચાવવાની મહેનત થાય ને, ચાવવામાં મહેનત. એકવાર એક બ્રાહ્મણ સાંજે ઘરે આવ્યા, બ્રાહ્મણની પત્ની એમને ભોજન પરોસ્યું. એક હાથથી બ્રાહ્મણની પત્ની પંખો નાખે, હવા નાખે, અને બીજા હાથથી એને ભોજન પરોસે, અને બ્રાહ્મણ ખાલી બેઠા બેઠા આરામથી ખાતા હતા, પણ બ્રાહ્મણને પરસેવો છૂટતો હતો. ત્યારે પત્ની કીધું, પતિદેવ તમને એક વાત કહું. કયો? કીધું, 3 કલાકથી આ ભોજન મેં બનાવ્યું, આ મહેનત મેં કરી, પંખો હું તમને નાખું છું, ભોજન હું તમને પરોસું છું, તો તમને પસીનો કેમ છૂટી રહ્યો છે? ત્યારે બ્રાહ્મણ કે, આ ચાવે છે કોણ? તારો બાપ. ચાવવામાં મહેનત થાય છે, તું નથી જોતી? વાત પણ સાચી, ચાવવામાં મહેનત, પણ બનાવેલું જ્યુસ જ આપી દીધું હોય, કોઈ મહેનત નહીં. એમ અન્ય જેટલા પણ સાધનો છે એમાં મહેનત છે. તમારે દાન કરવું હોય કેટલી મહેનત. સવારમાં કીધું તું ને, 10 રૂપિયા પણ દેવા હોય તો 100 વખત વિચાર કરે, દઉં કે ન દઉં. તપસ્યા કરવી કેટલી મહેનત. હવે વર્ષના વસલે દિવસે ભીમ 11 રહેવાની હોય નિર્જળા, ઈ ન કરી શકે, એકાદશી પણ ન રહી શકે. જ્ઞાન તો અસંભવ. ધ્યાન એક મિનિટ પણ એક જગ્યાએ જો સ્થિર ન બેઠી શકતા હોય, એ ધ્યાન શું કરી શકે? અન્ય સાધનોમાં કષ્ટ છે, પણ ભાગવત સાંભળવામાં કોઈ કષ્ટ નહીં. માટે વેદવ્યાસજી કહે છે, પીબતમ, આ ભાગવતને તમે પીઓ. સરળ સાધન. તમે વિચાર કરો, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આમાં શું કષ્ટ છે? કોઈ કષ્ટ નહીં. અને ભાગવત સમાપ્ત થાય પછી બધા માટે પ્રસાદની વ્યવસ્થા, આનંદમય હે ભાગવત. માટે આ ભાગવતને પીતા રહો. તો માની લો પ્રશ્ન થાય, આ ભાગવતને કેટલું પીવું જોઈએ? અમુક લોકો કહેતા હોય ને, આપણે આમંત્રણ આપીએ ભાગવત કથામાં આવજો, તો કે અમે તો સાંભળી ચૂક્યા છીએ. તો શું એક વાર પીવું, 1 કલાક? ત્યારે વેદવ્યાસજી કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ. આલય નો અર્થ થાય પ્રલય, મૃત્યુ. જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી નિરંતર લગાતાર આ ભાગવતને પીતા રહો, સાંભળતા રહો. તો માની લો ફરીથી વેદવ્યાસજીને પ્રશ્ન પૂછવામાં આવે, શું વારંવાર પીવાથી, વારંવાર સાંભળવાથી આ ભાગવત અપકે નહીં ચડી જાય? ઘણી વખત થાય ને, તમને રસગુલ્લા બહુ ભાવતા હોય અને એમાં તમને ભૂખ પણ લાગી હોય, અને તમને રસગુલ્લાની ડોલ તમારી સામે હોય, 1 ખાઓ 2 ખાઓ 5 ખાઓ 10 15 20 25 50 કેટલા ખાશો? એની કઈક લિમિટ હોય ને, ગમે એટલા ભાવતા રસગુલ્લા હોય પણ એને જો અતિ ખાવામાં આવે તો એની પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ જાય. શું ભાગવતને અતિ સાંભળવાથી ઘૃણા ઉત્પન્ન નહીં થાય? કે છે નહીં, આ ભાગવત ભૌતિક કાર્ય નથી, આ ભાગવત ભૌતિક કથા નથી, આ આધ્યાત્મિક ચિન્મય કથા છે. અને આ ભાગવત તમે જેટલું સાંભળશો એટલો આનંદ વધતો જશે. યશુણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે, ભાગવતને તમે જેટલું સાંભળતા જશો ધીમે ધીમે રસ વધતો જશે. ઘણી વખત તમે જોયું હશે ભાગવત સાંભળવામાં દિવસે દિવસે આનંદ વધતો જાય છે. તમે જોયું હશે ક્યારેક નેતાઓનું ભાષણ હોય અને ભાષણ 10 દિવસનું હોય, ખટારા ને ખટારા ભરીને, ટ્રેક્ટર ભરીને, બસો ભરીને લોકો જાય. એ પેલા દિવસે બહુ માણસો હોય, પછી બીજા દિવસે ઘટી જાય, ત્રીજા દિવસે ઓર ઘટી જાય, ચોથા દિવસે ઓર ઘટી જાય, 10મા દિવસે 10 જણા વધે, પછી નેતા એને બંધ કરે. અન્ય નેતાઓના ભાષણમાં કે અન્ય ફિલ્મોમાં પણ, થિયેટરોમાં પિક્ચર જ્યારે નવું આવે ત્યારે હાઉસફુલના પાટિયા હોય, પણ જેમ જેમ દિવસો જતા જાય એમ પછી ટિકિટ વિનો વેચાતી હોય. અન્ય જે ભાષણ છે એમાં રસ ઘટતો જાય છે, પણ ભાગવતમાં તમે પ્રેક્ટિકલ જો, પહેલા દિવસે ભાગવતમાં ઓછા માણસો હોય, ભાગવતના બીજા દિવસે આજે વધ્યા ને, ત્રીજા દિવસે ઓર વધે, ચોથા દિવસે ઓર વધે, 5મા દિવસે, 6ઠા 7મા દિવસે હાઉસફુલ. આનો અર્થ છે આ ભાગવતમાં ધીરે ધીરે રસ વધતો જાય છે. અને સંસારના અન્ય કાર્યોમાં તમે એ કાર્ય વારંવાર કરવાથી રસ ઘટતો જાય છે, ભાગવતમાં રસનું વર્ધન થાય. માટે આ ભાગવતને મૃત્યુ પર્યંત પીતા રહેવું જોઈએ. વેદવ્યાસજી મંગલાચરણ કરે ત્યારબાદ કથા પ્રારંભ કરે. નૈમિષે નિમિષક્ષેત્રે ઋષયો શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત. નૈમિષારણ્ય ક્ષેત્રમાં, આ ક્ષેત્રનું નામ નૈમિષારણ્ય એટલા માટે પડ્યું, આ કલયુગના પ્રારંભમાં અનેક ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા, કીધું હે બ્રહ્માજી કલયુગ આવી રહ્યો છે, તમે અમને એવું સ્થાન નિર્દેશન કરો જ્યાં કલયુગનો પ્રભાવ ન હોય. વેદવ્યાસજીએ મનોમય ચક્ર નિર્માણ કર્યું, મનોમય ચક્રને છોડ્યું અને ચક્રની ધાર જ્યાં ક્ષીણ થઈ ત્યાં એ જગ્યાનું નામ નૈમિષારણ્ય થયું. આવા પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં લગભગ 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા. શા માટે? સત્રમ સ્વર્ગાય લોકાય, સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે. શું કરવા? સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે શું કરતા હતા? સહસ્ત્રમ સમમાસત, 1000 વર્ષ સુધી યજ્ઞ કરવા માટે બેઠા હતા. ઋષિ મુનિઓ 1000 વર્ષ સુધી યજ્ઞ કરવા માટે બેઠા હતા. તમને મનમાં થતું હશે કે 1000 વર્ષ સુધી યજ્ઞ કેવી રીતે થાય? કારણ કે કળિયુગમાં તો માત્ર 100 વર્ષની ઉંમર છે, અને 100 વર્ષની ઉંમરમાં કળિયુગમાં 1000 વર્ષ કેમ જીવે? તો આ ઋષિ મુનિઓ બહુ બુદ્ધિમાન હતા, આ યજ્ઞમાં યમરાજને પણ બોલાવ્યા, અને જ્યાં સુધી યમરાજજી યજ્ઞમાં બેઠા ત્યાં સુધી એ યમરાજના દરબારમાં તાળા લાગી ગયા, કોઈની મૃત્યુ નહીં. એક ધાતુ મુનય પ્રાતર હુત હુતાગ્નય સત્કૃતમ સૂત માસીનમ પ્રપચ્યુ ઇદમ આદરાત. એક સમયની વાત, એ યજ્ઞ ચાલુ હતો પણ એ સમયે રોમહર્ષણ સૂતના પુત્ર ઉગ્રશવા સૂત સુખદેવ ગોસ્વામીના મુખેથી કથા સાંભળી સંસારમાં વિચરણ કરતા કરતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યા. ઋષિ મુનિઓને ખબર પડી સુત ગોસ્વામી આવી રહ્યા છે. એ ઋષિ મુનિઓએ નિર્ણય લીધો કે સુત ગોસ્વામી એ ભાગવત કથાના વક્તા આવી રહ્યા છે, ચલો યજ્ઞ બંધ કરો, કારણ કે આ દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આ યજ્ઞ બંધ કરી હવે ભાગવત કથારૂપી જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરશું. બધા ઋષિ મુનિ સુદ ગોસ્વામીનું સ્વાગત કરે. સુદ ગોસ્વામીને બેસાડ્યા વ્યાસપીઠ ઉપર અને સુદ ગોસ્વામીને પ્રેમથી કહી રહ્યા છે કે હે સુદ ગોસ્વામી, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાતા નપ્યધીતાની ધર્મશાસ્ત્રાની ચાન્યુત. તમે સમસ્ત પુરાણો વાંચી લીધા છે, તમે સમસ્ત વેદોનું અધ્યયન કરી ચૂક્યા છો, અને એટલું જ નહીં, તમે આ વેદ પુરાણોની કથા ઉપર આખ્યાન પણ કરી ચૂક્યા છો. યાની વેદ વિધામ શ્રેષ્ઠ ભગવાન બાદરાયણ, સાક્ષાત બાદરાયણ હું વેદ વ્યાસજીના તમે શિષ્ય છો. અનિયે ચ મુનય સુત પરાવર વિદો વિદુ, અને તમે અનેક અનેક ઋષિ મુનિઓના મુખેથી આ ભાગવત કથા સાંભળી છે. જો ભાગવત કથાના વક્તા ઈ જ બની શકે જેણે અનેક અનેક લોકોના મુખેથી સાંભળ્યું હોય. જે લોકો બહુ બહુ સાંભળે ઈ જ બોલી શકે. કહેવાય છે કે એક શબ્દ બોલવા માટે 1000 શબ્દ સાંભળવા પડે. જો તમે 1000 શબ્દ ધ્યાનથી સાંભળો ત્યારે એક શબ્દ બરાબર બોલી શકો. તમને ક્યારેક અનુભવ હશે ને, ક્યારેક માઇક, પેલા તો માઇક હાથમાં આવે તો હાથ થથરવા મળે, અને 10 દિવસથી તૈયારી કરીને ગયા હોય, એ 1/2 કલાકની તૈયારી હોય, અને સામે કદાચ 500 જણા બેઠા હોય ને માઇક હોય ને, એ 1/2 કલાકની તૈયારી 1/2 મિનિટમાં ખૂટી જાય. અને પછી શું કે ખબર, હવે સમયનો અભાવ છે એટલે હવે હું વાણીને વિરામ આપું છું. એટલે સમયનો અભાવ નથી, તારી બુદ્ધિનો અભાવ છે. જે લોકોએ બહુ બહુ સાંભળ્યું છે ઈ જ વ્યક્તિ વક્તા બની શકે. વેત્થમ તમ સૌમ્ય તત્ સર્વમ તત્વસ્તદ અનુગ્રહાત. તમે તમારા ગુરુના એક પ્રિય શિષ્ય છો, અને તમે સેવા કરીને તમારા ગુરુને પ્રસન્ન કરી લીધા છે. એટલા માટે બ્રુહુ સ્નિગ્નસ્ય શિષ્યસ્ય ગુરુઓ ગુહ્યમ અપ્યુત. તમારા ગુરુજીએ તમને ગુહ્યતર વાત સંભળાવી છે, ઈ ગુહ્ય જ્ઞાન કૃપા કરી તમે અમને આપો. જો ગુરુ જ્ઞાન તો આપે, પણ જ્યાં સુધી શિષ્ય સેવા ન કરે ત્યાં સુધી ગુરુ ગુહ્ય જ્ઞાન ન આપે. ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુજીને પ્રસન્ન કરવા જોઈએ. તમે ગુરુજીને પ્રસન્ન કર્યા છે, ગુરુના કૃપા પાત્ર શિષ્ય છો, કૃપા કરી તમે અમને જ્ઞાન આપો. શું સાંભળવું છે? માનો સુદ ગોસ્વામીએ પૂછ્યું, જો આ ભાગવતનું પ્લેટફોર્મ છે, અને સુદ ગોસ્વામીએ કીધું કે તમારે લોકોને શું સાંભળવું છે, તો 88 ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન પૂછ્યા. એ પ્રશ્નો પણ એવા હતા કે સુદ ગોસ્વામીને મજબૂર થઈને ભાગવત કથા સંભળાવવી પડી. આ ભાગવતના પ્રારંભના 6 પ્રશ્નના ઉત્તરમાં આખું ભાગવત કથા સંભળાવશે. પહેલો પ્રશ્ન, તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંત તત્શ્રેય તન્ન સંશિત ઉમરહસી. તમે તો બધા વેદોને અધ્યયન કર્યા છે, એ બધા વેદોનો સાર તમે અમને સંભળાવો કે જેનાથી આ સંસારમાં રહેવાવાળા બધા જીવોનું કલ્યાણ થાય. બીજો પ્રશ્ન, ભૂરિણી ભૂરી કર્માણી બ્રુહી શબ્દ દાનામ જેનાત્મા સુપ્રસિદ્ધતિ. તમે અમને એવી વસ્તુ સંભળાવો કે જેનાથી આત્મા પ્રસન્ન થઈ જાય. જો બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તમે એવું સંભળાવો કે જેનાથી આત્મા પ્રસન્ન થાય, અને આપણે એવા પ્રશ્ન પૂછીએ જેનાથી શરીર પ્રસન્ન થાય. રજાનો દિવસ છે, સારું પિક્ચર ક્યાં લાગ્યું છે, સારી હોટલ ક્યાં છે, આપણી જિજ્ઞાસા કેવી હોય, આ શરીરને તૃપ્ત કરવાની. સારામાં સારી હોટલ, સારામાં સારી જગ્યા, સારામાં સારું પિક્ચર, આપણે આંખોને તૃપ્ત કરીએ છીએ રાત દિવસ, આપણે જીવહાને ભોજન દ્વારા તૃપ્ત કરીએ, કાનને ફિલ્મોના ગીત દ્વારા તૃપ્ત કરીએ, રાત દિવસ આપણે આ શરીર માટે મહેનત કરીએ છીએ, છતાં આપણને સુખ મળતું નથી. એનું કારણ શું છે? કે જેને સુખી કરવાનું છે એને આપણે સુખી કરી નથી રહ્યા. વાસ્તવમાં આપણે શરીર નહીં, આપણે આત્મા છીએ. જો સુખી થવું હોય તો આત્માને સુખી કરવાના કાર્ય કરવા જોઈએ. એકવાર એક વ્યક્તિના ઘરે પિંજરામાં એક પોપટ, એ પોપટ રડવા માંડ્યો. તો એ વ્યક્તિએ વિચાર કર્યો કે આ લોખંડના પિંજરામાં છે ને એટલે રડે છે. તને લોખંડનું પિંજરું કાઢીને ચાંદીનું પિંજરું બનાવ્યું. એ ચાંદીના પિંજરામાં પણ પોપટ રોતો હતો. તો વિચાર કર્યો કે ચાંદીનું પિંજરું છે ને સોનાના પિંજરામાં રાખું તો આ સુખી થઈ જશે. તો એ સોનીને ઓર્ડર આપ્યો અને સોનાનું પિંજરું બનાવ્યું. એ સોનાના પિંજરામાં પણ પોપટ રડતો હતો. તો પછી વિચાર કર્યો કે આમાં ચોકીના, ડબલના, ફેન્સી કટના હીરા જડી દઉં તો આ પોપટ પ્રસન્ન થઈ જશે, સુખી થઈ જશે. તો એ હીરા ઝવેરા જડિત પિંજરું બનાવ્યું, છતાંય પોપટ રોતો હતો. કારણ, બહારથી પિંજરાને તમે ગમે એટલું સજાવો, બહારથી પિંજરાની ઉપર તમે ગમે એટલી મહેનત કરો, જ્યાં સુધી પિંજરામાં રહેલા પોપટ માટે કાંઈ નહીં કરો ત્યાં સુધી પોપટનું દુઃખ દૂર નહીં થાય અને સુખી નહીં થાય. એમ બહારથી આપણા શરીરને ગમે એટલું સુખ આપીએ, ગમે એટલી મહેનત કરીએ, જ્યાં સુધી શરીરની અંદર રહેલા આત્મા માટે કાંઈ નહીં કરીએ ત્યાં સુધી આપણે સુખી નહીં થઈ શકીએ. આપણું દુઃખ ક્યારે દૂર નહીં થાય. રાત દિવસ આપણે મહેનત તો કરીએ છીએ, પણ એ મહેનત શરીર માટે કરી રહ્યા છે. શરીર કે લીએ મહેનત હો રહી હૈ. વાસ્તવ મેં હમ જો હૈ, વી આર નોટ અ બોડી, વી આર અ સોલ. પણ ભારતમાં રહેવા છતાં પણ આટલું જ્ઞાન નથી થયું કે આપણે આ શરીર નહીં, આપણે આત્મા છીએ અને આત્મા માટે કંઈક કરવું જોઈએ. આ ઋષિ મુનિઓ કેટલા બુદ્ધિમાન હતા. હે, આત્માને પ્રસન્ન કરવાનો ઉપાય કયો? આ બીજી જિજ્ઞાસા. ત્યારબાદ ત્રીજી જિજ્ઞાસા, ત્રીજો પ્રશ્ન કે છે, સૂત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ દેવક્ય વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ભગવાન શ્રી કૃષ્ણ એક ઇશારો કરે આ અનંત અનંત કોટી બ્રહ્માંડના પ્રલય થઈ જાય એવા ભગવાનને આ સંસારમાં આવવાની જરૂર શા માટે પડી? ભગવાનના આંખના ઈશારાથી જો સંસારનું કામ ચાલતું હોય તો પછી ભગવાનને આ સંસારમાં આવવાની જરૂર? વાસ્તવમાં આ પ્રકૃતિ જે છે ભગવાનના ઈશારે ચાલે છે. અમુક લોકો, અમુક સંપ્રદાય એવા હોય ને, કહેતા હોય કે બસ પ્રકૃતિ જ બધું છે, પ્રકૃતિ જ બધું કરે છે, પ્રકૃતિ જ. પણ એનું જ્ઞાન થોડુંક અપૂર્ણ છે. હા, પ્રકૃતિ બધું કરે છે, પણ પ્રકૃતિને ચલાવવા વાળો કોઈ બેઠો છે? પ્રકૃતિ કોકના અધ્યક્ષમાં કાર્ય કરી રહી છે. અને એ પ્રકૃતિનો સ્વામી કોણ છે? એ ગીતામાં, એ મહાભારતના યુદ્ધમાં, એ કુરુક્ષેત્રની ભૂમિમાં ઉભા ઉભા ભગવાન કૃષ્ણ કહે છે, મયા દક્ષેણ પ્રકૃતિ. એ કરોડોની સામે કૃષ્ણ એલાન કરે છે કે આ પ્રકૃતિ જે છે એ મારી શક્તિ છે, મયા. તેમાંથી કોઈ એમાં ઓબ્જેક્શન ન લીધું. નકર દુર્યોધન કહેત ને, હે, હું નથી માનતો. મોટા મોટા અસુર એ સભામાં હતા, છતાંય કોઈ એમાં ઓબ્જેક્શન ન લીધું. ને આપણે એ વાતને માનતા નથી. ભગવાને કહી દીધું, મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરન હેતુ નાને ય કૌંતેય જગત વિ પરિવર્તતે. હે કુંતી પુત્ર અર્જુન, આ જે પ્રકૃતિ છે એ મારી આંખના ઈશારે કામ કરે છે. આ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, હવા, આ બધું મારી ઈશારાથી ચાલી રહ્યું છે. તો મનમાં એમ થાય કે આ ભગવાન ઉભા ઉભા ફેંકતા હશે, કારણ કે બોલવા માટે તો આપણે પણ બોલી દઈએ. નહીં, ભગવાન કૃષ્ણ ખાલી બોલ્યા નથી, એ જ મહાભારતના યુદ્ધમાં ભગવાને દેખાડી દીધું. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. એમાં એક દિવસ અર્જુનને મારવા માટે ચક્રવ્યૂહ રચ્યું. અર્જુન તો ન મળ્યા, પણ અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. અને ઈ ચક્રવ્યૂહમાં જયદ્રથે છલ કપટથી યુદ્ધના નિયમોને તોડીને અભિમન્યુનો વધ કર્યો. અર્જુન પુત્ર અભિમન્યુ, જ્યારે વાત અર્જુનને ખબર પડી કે મારા પુત્ર અભિમન્યુને છલ કપટથી માર્યો છે, અર્જુને પ્રતિજ્ઞા લીધી કાલે સૂર્યાસ્ત થાય એની પહેલા મારા પુત્ર અભિમન્યુને મારવા વાળાનું મૃત્યુ થશે, નહીં તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. હવે ક્ષત્રિયની પ્રતિજ્ઞા ક્યારે વિફળ ન થાય એ જયદ્રથને આ વાતની ખબર પડી. જયદ્રથે કીધું, કાલે યુદ્ધ ભૂમિમાં જાઓ તો અર્જુન મને મારશે ને, કાલે ઓફિસમાં રજા. તો બીજા દિવસે જયદ્રથ મહાભારતના યુદ્ધમાં આવ્યા નહીં, કહેવાય છે પાતાળમાં જઈ લોખંડની કાલકોટલીમાં જઈને છુપાઈ ગયા, સંતાઈ ગયા. અર્જુને યુદ્ધમાં જયદ્રથને બહુ ગોતે પણ જયદ્રથ મળે નહીં. અંતે સંધ્યાનો સમય થઈ ગયો અને અર્જુન ની પ્રતિજ્ઞા હતી કે હું જો મારી ન શકું તો હું પોતે આત્મહત્યા કરી લઈશ. એ અર્જુને ગાંડીર ઉપર ધનુષ ચડાવ્યું પોતાને મારવા માટે, આત્મહત્યા કરવા માટે. અને એ સમયે જયદ્રથને ખબર પડી સંધ્યાનો સમય થઈ ગયો છે, અર્જુન આત્મહત્યા કરવા જઈ રહ્યો છે અને દુશ્મનના મોતનો ધનાજો તો આંખોથી જોવો જોઈએ ને. જયદ્રથ એ પાતાળમાંથી નીકળ્યો અને અર્જુન સામે આવીને હસી રહ્યો છે, મને મારવા ચાલ્યો તો આત્મહત્યા કરવી પડી. અર્જુન આત્મહત્યા કરી રહ્યો છે, જયદ્રથ હસી રહ્યો છે અને એ જ સમયે આશ્ચર્યમય ઘટના, જે સૂર્યાસ્ત થઈ ગયો તો અચાનક સૂર્ય આકાશમાં માથા ઉપર, અર્જુનને કઈ સમજમાં ન આવ્યું, લોકો આને સમજી ન શક્યા. ભગવાન કૃષ્ણે ઈશારો કર્યો, અર્જુન મયા ધ્યક્ષેણ પ્રકૃતિ, સૂર્યાસ્ત નથી થયો, એ તો મેં સૂર્યને ઈશારો કર્યો તો થોડી વાર છુપાઈ જા, એ મારા ઈશારાથી સૂર્ય સંતાઈ ગયો, વાસ્તવમાં સંધ્યા નથી થઈ, ઘડિયાળમાં જો બપોરના 2 વાગ્યા છે, દુશ્મન તારી સામે છે, મારી નાખ. એ અર્જુનના ધનુષથી જયદ્રથનું મૃત્યુ થયું. ભગવાને દેખાડી દીધું આ સૂર્ય મારા ઈશારાથી ચાલે છે. મય અધિ અક્ષેણ, અક્ષનો અર્થ થાય આંખો, આંખના ઈશારે આ પ્રકૃતિ ભગવાનના ઈશારાથી ચાલે છે. તો આ પ્રકૃતિ જો ભગવાનના ઈશારાથી ચાલતી હોય તો ભગવાનને આ પ્રકૃતિમાં આવવાની શું જરૂર છે? કૃપા કરી આનો જવાબ આપો. ચોથો પ્રશ્ન પૂછે છે, ભગવાનની અદભુત લીલા સંભળાવો. પાંચમો પ્રશ્ન પૂછે છે, ભગવાનની અનેક એવી લીલા છે જે સમજમાં નથી આવતી, એવી ગુહ્ય લીલા પણ સંભળાવો. અને છઠ્ઠો પ્રશ્ન પૂછે છે, બૃહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રાહ્મણીએ ધર્મ વર્મણી સ્વમ કાષ્ઠા અધુનોપેતે ધર્મમ ક શરણમ ગતઃ. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મની સ્થાપના કરવા માટે દ્વાપર યુગમાં આવ્યા અને જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અહીંયા રહ્યા પૃથ્વી ઉપર ત્યાં સુધી ધર્મની સ્થાપના થઈ. પણ કૃષ્ણ જ્યારે આ ધરાધામને છોડીને ચાલ્યા ગયા ત્યારે ધર્મ કોની શરણમાં ગયો? ધર્મ શું છે, ધર્મ કોને કહેવાય, આને જાણવું હોય તો કોની શરણમાં જવું? ત્યારે સુદ ગોસ્વામી આગળ ઉત્તર આપશે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામને છોડીને ચાલ્યા ગયા ત્યારે ધર્મ ભાગવતની શરણમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાત ક્ષેત્રથી જ્યારે પોતાના ધામમાં જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીની સામે, ઉદ્ધવજીના દેખતા દેખતા ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં પ્રવેશ થઈ ગયા. ભગવાન ભાગવતમાં પ્રવેશ થયા, ધર્મ ભાગવતની શરણમાં ગયો. આમ 88 જ આ ઋષિ મુનિઓના 6 પ્રશ્ન અને આ પ્રશ્નના ઉત્તર આપતા સુત ગોસ્વામી કથા પ્રારંભ કરે. પણ સુત ગોસ્વામી ભાગવત કથા પ્રારંભ કરે એની પહેલા ભગવાનની એક ઝાંખી આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયાના ભક્તોએ બહુ સુંદર મહેનત કરી, પરિશ્રમ કરી, તમને લોકોને પ્રસન્ન કરવા માટે, ભગવાનની ઝાંખી યાદ કરાવવા માટે એક સુંદર પ્રયાસ કર્યો છે. તો બધા ધૈર્યથી આ 5 મિનિટ નું એક ભજન છે. આ એક ભગવાનની સ્તુતિ જે બ્રહ્માજીએ કરી હતી, જેને બ્રહ્મ સ્તુતિ કહેવામાં આવે છે. તો આ બ્રહ્મ સ્તુતિ અમારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં શ્રીલ પ્રભુપાદજીની આજ્ઞાથી રોજ સવારમાં ગવાય છે, જેને શ્રૃંગાર આરતી શ્રૃંગાર દર્શન કહે છે. તો આ શ્રૃંગાર દર્શન ભગવાનના આપણે અહીંયા આંખોથી કરશું.